ಮಧ್ಯ ಮಂಡಪ ಶಿವಜಃ ಭವಾನಿ ಸಬ ಸಖಿ ಲಗವನಿ. ಜ್ಯಾಂ ಲಗ್ನ ಮಂಡಪ ನಿ ಅಂದರ್ ಭಗವಾನ್ ಶಿವ ಬಿರಾಜೆಲಾ ಹತಾ ನೆ ત્યાં સખીઓ ભગવાન સદાશિવને લઈને આવ્યા, માતાજીને લઈને આવ્યા છે. અને મુનિ અનુશાસન, ઋષિઓની આજ્ઞા પ્રમાણે, આજ્ઞા મુજબ, આજ્ઞામાં ચાલવું એનું નામ જ અનુશાસન કહેવાય. કાયદાનું પાલન કરવું એનું નામ અનુશાસન છે. નિયમ અને મર્યાદાઓનું પાલન કરવું એ અનુશાસન છે. એટલે અહીંયા આગાડી મુનિ અનુશાસન, ભગવાન ઋષિઓની આજ્ઞાથી ગણપતિ પૂજેહુ શંભુ ભવાની. ગ્રસ્થાશ્રમના આરંભની અંદર શરૂઆત કરીએ તે પહેલા ગણેશજીને યાદ કરવા પડે. એટલે વરકન્યા પાસે સૌથી પહેલા પુરોહિત ગણપતિની પૂજા કરાવે કે પહેલું આ પૂજન કરો અને ગૃહસ્થાશ્રમમાં પ્રયત્ન પ્રવેશ કરો, નિર્વિઘ્ને અને સુખદ તમારો. એટલે ગણપતિની પૂજા પહેલી કરાવી. હવે કોઈ સંશય કરે, આ સંશય કોઈ કરશો નહીં કે લગ્ન તો હમણાં થાય છે અને ગણપતિની પૂજાની વાત કરે છે, તો જે પરબ્રહ્મ શક્તિ છે એ અનાદિ છે. ભગવાનની વિઘ્ન નાશ કરવાની જે શક્તિ છે એ કઈ ગણપતિના જન્મ પછીની નથી, તે પહેલાની પણ છે. વિઘ્નોને શાંત કરે એ શક્તિ, એનું નામ ગણપતિ. ગણપતિ શબ્દનો અર્થ છે સેના નાયક, કે જેને કહેવાય ને જનરલ મિલિટરીનો. તો એ રીતે અહીંયા આગળ ગણપતિ શબ્દનો અર્થ એ છે કે વિઘ્નોનો નાશ કરવા વાળા જે શક્તિ છે એના અધિષ્ઠાતા, એના અધિનાયક ભગવાન ગણપતિ છે. એટલે ઋષિઓની આજ્ઞાથી શંકર અને પાર્વતીએ એ વિઘ્નનાશન શક્તિની પૂજા કરાવી. ગણપતિને તો પછીથી એ વિભાગ સોંપવામાં આવે તમારો, પણ તે પહેલા. અને વિઘ્ન તો દરેક જગ્યાએ હોય. વિચાર કરો, જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે કેટલા વિઘ્ન આવ્યા. ક્યાંથી વલાણું લાવવું, દોરડા ક્યાંથી લાવવા, પછી એવડા મોટા મેરુ પર્વતને ટકાવી કેવી રીતે રાખવો, મોઢા તરફ કોણ રે, પૂછડા તરફ કોણ રે, જે કઈ નીકળે એને કે કોણ લે, આ બધા બધી સમસ્યાઓ હતી. સહેલું કામ નહોતું. એટલે કાર્યોના વિઘ્નના નિવારણ અર્થે જે વિઘ્નના અધિષ્ઠાતા શક્તિ છે એનું પૂજન કરવું. એટલે અહીંયા આગળી કહ્યું, યહી સુની સંશય કરહી જની, સુર અનાદિ. દેવો તો છે ને અનાદિ છે, આજે છે ને કાલે નો તન, હવે પછી આવશે ને કાયમ રહેશે, અનાદિ છે. એ શક્તિનો ક્યારેય પણ હ્રાસ થતો નથી. આ પ્રમાણે કહીને સૌની શંકાનું નિવારણ કર્યું કે ભાઈ ગણપતિ પહેલા ક્યાંથી આવ્યા. પણ ગણપતિ તો અનાદિ છે. પણ જ્યારે ભગવાન શિવને ત્યાં સેવામાં પધાર્યા, પુત્ર તરીકે એમનો સ્વીકાર કર્યો અને શિરચ્છેદન કરીને હાથીનું માથું બેસાડ્યું, ત્યાર પછીથી એમને આ પદ આપ્યું કે હવે તમે ગણપતિ, ભગવાન શિવની સેનાના તમે અધિનાયક. શિવની સેનાના સૈન્ય કોણ હોય? ભૂત પ્રેત પિશાચ આ બધા હોય. હવે બધા ઉપદ્રવ કરવા વાળા છે તો પછી એની પર કોણ નિયંત્રણ રાખે? તો ગણપતિને સોંપ્યું કે આ આ સેનાને સંભાળવાની તમારે. વાંદર સેનાને સંભાળ્યું હોય કેવું થાય? ઘરમાં જ બે ચાર ભાઈઓના પાંચ સાત છોકરા ભેગા થયા હોય તો પછી વાંદર સેનાને હરખી રાખવો જોઈએ. જુઓ તમારે. અને એ વસ્તુ તો છે, તમે પ્રકૃતિમાં જોજો ને, ગાયોના બાછડા હોય, વાંદરાના બચ્ચા હોય, ધમાલ કરવાના કરવાના. એટલે નાનું બાળક ધમાલ કરે, તોફાન કરે, એની ફરિયાદ ના કરશો. એની પ્રકૃતિ છે અને એ રમવાના છે. એમને બીજું કામ શું? તમે રમી શકવાના નથી એટલે તમારે કંઈક કામ કરવું પડે છે, અને એ કામ કરી શકવાના નથી માટે રમ્યા કરે છે. છોકરાઓ રામ કામ કરી શકવાના નથી તો રમ્યા કરે, ધમાચકડી કરે, ખાય પીએ, મોજ કરે, ને એ જ સાચું જીવન. મનુષ્ય જન્મનું સાચું જીવન જો જોવું હોય તે બાળકોમાં. કોઈ જાતની જવાબદારી નહીં અને ખેલકૂદની અંદર કોઈ મર્યાદા નહીં. ધમાધમ ધમાધમ. તમે એક રમકડું કંઈક રમવા આપો જોઈએ, એન્જિનિયર થઈને બેસી જશે, બધું છૂટું કરી નાખશે કે કેમ કરીને બધાને. એટલે હા, એના જીવનની સાહજિકતા જે કહેવાય, બિલકુલ સ્વતંત્ર મુક્ત. અને પછી જેમ જેમ મોટા થાય પછી જુઓ, ઝઘડાતા જાય ને, પીડાતા ને, પીસાતા જાય ને, પાંજરામાં ડબ્બામાં પુરાતા જાય ને, જુઓ પછી આમ મોઢા ઉપર હસવું હોય તો ન હસી શકાય. વિચાર કરવો પડે કેમનું હસવું મારે. તો એ બાલ્યાવસ્થા છે ને, એ બિલકુલ નિર્દોષતા છે. અને એટલે અહીંયા આગળ કહ્યું કે એ નિર્દોષતા અનાદિ છે. ગણપતિ પણ જ્યારે એ અનાદિ વસ્તુ શક્તિ કહી એ રીતે, કોઈ સંશય શંકા રાખશો નહીં કે એના માટેની કોઈ ફરિયાદ કરશો નહીં. આવે મનથી પણ અંદર વિચાર ના કરશો એવા સરસ ભાવથી તુલસીજીએ સૌને એ મર્યાદા આપી દીધી છે. જસી વિવાહ કે વિધિ શ્રુતિ ગાઈ. વિવાહ વિધિ તો આગલે દિવસે જ કરવી પડે ને બધી. એટલે જે વિધિ કરી હોય બધી વિધિ વિધાન કરી લીધું. મહા મુનિનસો સબ કરવાઈ. ઋષિઓએ બધી એ વિધિ વિધાન કરાવી દીધું.